એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી. વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજની આપણી આ વિચાર મંથનની સફરમાં આપણે જઈ રહ્યા છીએ પ્રાચીન ગ્રીસમાં, લગભગ 2500 વર્ષ પહેલાં.
એક એવા સમયમાં જ્યાં વિચારોની દુનિયામાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી.
બરાબર. અને આપણે મળીશું એક એવા વિચારકને જેમણે પશ્ચિમી ફિલોસોફીનો એમ કહીએ કે નકશો જ બદલી નાખ્યો, પારમેનાઇડ્સ ઓફ એલિયા.
હા, પારમેનાઇડ્સ નામ કદાચ સોક્રેટિસ કે પ્લેટો જેટલું આમ જાણીતું ન લાગે ઘણાને, પણ પશ્ચિમી તત્વચિંતન પર એમનો પ્રભાવ અદ્ભુત રહ્યો છે.
એમને મેટાફિઝિક્સના એટલે કે તત્વમીમાંસાના સ્થાપક કહેવાય છે.
હા,
અને તર્કશાસ્ત્રના પણ.
બિલકુલ. ફિલોસોફીને એક નવી જ દિશા, એક નવી પદ્ધતિ આપી એમણે.
તો આજે આપણે એમના વિશે જે અલગ અલગ અભ્યાસો થયા છે એના સારાંશોના આધારે વાત કરીશું. પ્રયત્ન એવો રહેશે કે એમના જીવન, એમના વિચારો અને વિચારોનો વારસો શું છે એને સમજીએ.
અને ખાસ તો એ સમજવું રસપ્રદ રહેશે કે એમને વિચારવાની રીત કેવી રીતે બદલી, એમનું કોન્ટ્રીબ્યુશન શું હતું.
ચોક્કસ. તો શરૂઆત કરીએ એમના સમયથી. ક્યારની વાત છે
આપણે વાત કરી રહ્યા છીએ? ઈસવીસન પૂર્વે લગભગ 515થી 450ની આસપાસના સમયની. પ્રાચીન ગ્રીસમાં ત્યારે બૌદ્ધિક રીતે ખૂબ જ ગતિશીલ યુગ હતો.
લોકો પેલી પૌરાણિક કથાઓથી આગળ વધી રહ્યા હતા.
હા, તર્ક અને કારણ એના આધારે જવાબો શોધવાની શરૂઆત થઈ રહી હતી. પ્રી સોક્રેટિક ફિલોસોફીનો ઉદય થઈ રહ્યો હતો.
અને સ્થળ હતું એલિયા, દક્ષિણ ઇટાલીમાં, બરાબર?
હા, એલિયા ગ્રીકોએ વસાવેલું શહેર હતું જેને મેગ્ના ગ્રેસિયા કહેતા.
તેનું વાતાવરણ કેવું હશે એ સમયે?
ખૂબ જ જીવંત. એમના સમકાલીન કોણ કોણ હતા?
જો, સૌથી મોટો વિરોધાભાસી વિચાર ધરાવનાર તો હેરાક્લિટસ, પેલો બધું જ વહે છે વાળો સિદ્ધાંત.
હા હા, પેન્ટાર હે.
બરાબર. એમનાથી સાવ ઉલટો વિચાર પારમેનાઇડ્સનો. પછી પાયથાગોરસ હતા, ગણિત અને રહસ્યવાદવાળા, અને ઝેનોફેનીઝ, જે દેવોના માનવ સ્વરૂપની ટીકા કરતા હતા. એવું મનાય છે કે પારમેનાઇડ્સ પર આ લોકોનો પ્રભાવ હતો.
હા, ખાસ કરીને પાયથાગોરિયન પરંપરાનો. એમના એક શિક્ષક હતા એમિનિયાસ, એ પાયથાગોરિયન હતા, અને કદાચ ઝેનોફેનીઝનો પણ થોડો પ્રભાવ હોઈ શકે.
એમના અંગત જીવન વિશે શું માહિતી મળે છે? કહે છે કે પ્રી સોક્રેટિક ફિલોસોફરો વિશે ઓછી વિગતો હોય છે.
હા, એ વાત સાચી છે, પણ એટલું જાણીતું છે કે એલિયાના એક સારા શ્રીમંત અને પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મ્યા હતા.
અને માત્ર ફિલોસોફર જ ના હતા?
ના ના, એ આદરણીય નાગરિક પણ હતા. એવું કહેવાય છે કે એમણે એલિયા માટે કાયદા ઘડ્યા હતા, અને એ કાયદા એટલા સારા હતા કે લોકો દર વર્ષે એને પાળવાની શપથ લેતા.
અરે વાહ. અને ફિલોસોફી તરફ કઈ રીતે વળ્યા? કોઈ ખાસ પ્રસંગ?
એક પરંપરા મુજબ પેલા એમિનિયાસ નામના પાયથાગોરિયન વિચારકનો સંપર્ક એમના માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો. ભરે એમિનિયાસ ગરીબ હતા, પણ જ્ઞાની હતા. એમણે જ પારમેનાઇટ્સને ફિલોસોફી તરફ દોર્યા.
અને પછી એમણે પોતાની સ્કૂલ શરૂ કરી.
હા, એલિયાટિક સ્કૂલ, પશ્ચિમી ફિલોસોફીની શરૂઆતની જે ઔપચારિક શાળાઓ ગણાય એમાંની એક.
પેલી પ્લેટોવાળી વાત સાચી, સોક્રેટિસ સાથેની મુલાકાત.
હા, પ્લેટોના પારમેનાઇટ્સ સંવાદમાં એવો ઉલ્લેખ છે કે વૃદ્ધ પારમેનાઇટ્સ એથેન્સ ગયેલા, લગભગ 65 વર્ષની ઉંમરે, અને ત્યાં એમની મુલાકાત યુવાન સોક્રેટિસ સાથે થયેલી.
ખરેખર થઈ હશે કે પછી પ્લેટોની કલ્પના?
એ કહેવું મુશ્કેલ છે. ઇતિહાસકારોમાં મતભેદ છે, પણ આ વાત એટલું જરૂર બતાવે છે કે પારમેનાઇટ્સનું કદ કેટલું મોટું હતું ફિલોસોફીની દુનિયામાં.
અને એમના શિષ્ય હતા ઝીનો, પેલો વિરોધાભાસવાળો.
હા, એ જ, ઝીનો ઓફ એલિયા. ગુરુના વિચારોના બચાવ માટે એમણે પેલા પ્રખ્યાત પેરાડોક્સ રજૂ કર્યા, જેમ કે એચિલીઝ અને કાચબાની રેસ.
ચાલો હવે આવીએ મુદ્દાની વાત પર. એમના મુખ્ય વિચારો શું હતું એમના ચિંતનમાં જેણે આટલી મોટી અસર કરી?
જુઓ, એમનું સૌથી મોટું યોગદાન કહી શકાય એ છે તત્વમીમાંસા, એટલે કે મેટાફિઝિક્સ ને એક અલગ શિસ્ત તરીકે સ્થાપિત કરવી.
અને એ પણ કઠોર તર્ક સાથે.
બરાબર, રિગરસ લોજિકલ આર્ગ્યુમેન્ટ. એમણે ફિલોસોફીનો સવાલ જ ફેરવી નાખ્યો. પહેલા શું પૂછતા કે ભાઈ આ દુનિયા શેની બનેલી છે? પાણીની, હવાની?
હા, થેલ્સ, એનેક્સિમિનિસ વગેરે.
એમણે પૂછ્યું, ના એ બધું પછી. પહેલા એ કહો કે કોઈ પણ વસ્તુનું હોવું એટલે શું? વોટ ઇઝ બીઈંગ? અસ્તિત્વ પોતે શું છે?
આ તો પાયાનો સવાલ થયો.
અને એમનો જલાબ?
એમનો જે પાયાનો સિદ્ધાંત છે એ સાંભળવામાં બહુ સીધો સાદો લાગે. જે છે તે છે, અને જે નથી તે નથી.
વોટ ઇઝ એન્ડ વોટ ઇઝ નોટ ઇઝ નોટ.
આટલું જ.
હા, પણ આમાંથી એમણે જે તાર્કિક તારણો કાઢ્યા ને એ અસાધારણ હતા. એમણે આખા બ્રહ્માંડના સ્વરૂપને આ એક લીટી પરથી સમજાવવાનો પ્રયાસ કર્યો.
કઈ રીતે? આમાંથી શું તારણ નીકળે?
એમણે દલીલ કરી કે જે નથી, નોન બીંગ એટલે કે શૂન્ય, એના વિશે તમે વિચારી જ ન શકો, બોલી પણ ન શકો.
કેમ?
કારણ કે જેવી તમે નથી વિશે વિચારો એટલે એ તમારા વિચારનો વિષય બની ગયો, એટલે એ કંઈક થઈ ગયો, નથી રહ્યું જ નહીં.
ઓકે, થોડું ટ્રિકી છે.
હા, એટલે એમના મતે નથીનું અસ્તિત્વ જ શક્ય નથી, તાર્કિક રીતે અશક્ય છે.
જો નથી શક્ય જ નથી તો પછી હોવાનું શું? જે છે એ કેવું હોવું જોઈએ?
બરાબર, ત્યાં જ એમનો મુખ્ય વિચાર આવે છે. જો નથી અશક્ય છે તો હોવું ના કેટલાક નિશ્ચિત ગુણધર્મો હોવા જ જોઈએ, એમણે તર્કથી તારવ્યું.
પહેલું,
હોવું શાશ્વત છે, એ ક્યારેય શૂન્યમાંથી આવ્યું નથી અને ક્યારેય શૂન્યમાં જશે નહીં, કારણ કે એવું થવા માટે નથી હોવું જરૂરી છે.
જે શક્ય નથી. ઓકે, બીજું.
બીજું, હોવું અપરિવર્તનશીલ અને ગતિહીન છે. બદલાવ એટલે શું? કંઈક જે હતું એ નથી થઈ જાય અને જે નહોતું એ છે થઈ જાય. પણ જો નથી શક્ય જ નથી તો આવો કોઈ ફેરફાર કે ગતિ પણ શક્ય નથી. જે છે એ હંમેશા જેવું છે તેવું જ રહે.
ત્રીજું,
હોવું એક અને અવિભાજ્ય છે, એને ભાગી ન શકાય, કારણ કે જો ભાગ પાડો તો બે ભાગ વચ્ચે શું હોય?
ખાલી જગ્યા, શૂન્ય, નથી.
બરાબર, પણ નથી તો છે જ નહીં, એટલે હોવું એ એક સળંગ અખંડ પૂર્ણ વાસ્તવિકતા છે, તેમાં કોઈ વિભાજન કે ખાલીપો નથી, જાણે એક સંપૂર્ણ ગોળો.
પણ આ તો આપણા રોજિંદા અનુભવથી બિલકુલ ઉલટું છે. આપણે તો સતત બદલાવ જોઈએ છીએ, ગતિ જોઈએ છીએ, અલગ અલગ વસ્તુઓ જોઈએ છીએ.
હા, અને અહીં જ પાર્મેનાઇડ્સનો સૌથી ક્રાંતિકારી અને વિવાદાસ્પદ મુદ્દો આવે છે. એમણે કહ્યું, તર્ક વિરુદ્ધ ઇન્દ્રિય અનુભવ.
એટલે
એમણે કહ્યું કે આપણી આંખો, કાન, આપણી ઇન્દ્રિયો એ આપણને પરિવર્તન અને અનેકતાનો ભ્રમ કરાવે છે. એ સાચું નથી.
સાચું શું છે?
સાચું એ છે જે આપણો શુદ્ધ તર્ક કહે છે. અને તર્ક શું કહે છે? કે વાસ્તવિકતા શાશ્વત, અપરિવર્તનશીલ, એક અને અવિભાજ્ય છે. માટે ઇન્દ્રિયો પર ભરોસો ન કરો, તર્ક પર કરો. જે દેખાય છે એ દેખાવ છે, વાસ્તવિકતા નથી.
ઓહો, આ તો બહુ મોટો ભેદ પાડ્યો એમણે, દેખાવ અને વાસ્તવિકતાનો.
અને આ ભેદ પશ્ચિમી ફિલોસોફી માટે પાયારૂપ બની ગયો.
આટલા ગહન વિચારો એમણે કઈ રીતે રજૂ કર્યા? એમની કોઈ મુખ્ય રચના?
હા, એમની એક જ કૃતિ જાણીતી છે, ઓન નેચર, પેરિફાઇસિયસ.
અને એ પણ કવિતાના રૂપમાં, ખરું ને?
હા, એ જ રસપ્રદ વાત છે. ફિલોસોફી પણ હેક્સામીટર છંદમાં લખેલી, જે છંદ હોમરે ઇલિયાડ અને ઓડિસી માટે વાપર્યો હતો. જાણે સત્યની ખોજ પણ એક મહાકાવ્ય હોય.
આખી કવિતા મળી છે?
ના, દુર્ભાગ્ય નહીં, ફક્ત ટુકડાઓ જ બચ્યા છે, લગભગ 160 પંક્તિઓ જેવી. બીજા લેખકોએ એમના લખાણોમાં ટાંકી હતી ત્યાંથી મળે છે, પણ એમાંથી એમના મુખ્ય વિચારો સ્પષ્ટ થાય છે.
એ કવિતાનું બંધારણ કેવું છે?
એના મુખ્ય ત્રણ ભાગ ગણાય છે. પહેલો છે પ્રસ્તાવના, પ્રોએમ. એમાં કવિ, કદાચ પાર્મેનાઇટ્સ પોતે, એક રથમાં બેસીને સૂર્યની પુત્રીઓના માર્ગદર્શનથી એક દૈવીય સ્થળે પહોંચે છે, જ્યાં એક દેવી એમને સત્ય જણાવવાનું વચન આપે છે.
બહુ કાવ્યાત્મક શરૂઆત.
હા, પછી બીજો ભાગ છે સત્યનો માર્ગ, ધ વે ઓફ ટ્રુથ, એલેથેયા. આ મુખ્ય ફિલોસોફિકલ ભાગ છે. અહીં દેવી તર્કબદ્ધ દલીલોથી સમજાવે છે કે સાચી વાસ્તવિકતા એટલે કે હોવું કેવું છે, શાશ્વત, અચળ, એક, અવિભાજ્ય, ગતિહીન, સંપૂર્ણ.
અને ત્રીજો ભાગ?
ત્રીજો છે દેખાવ મતનો માર્ગ, ધ વે ઓફ સીમિંગ, ઓપિનિયન, ડોક્સા. અહીં દેવી એ દુનિયાનું વર્ણન કરે છે જે આપણને ઇન્દ્રિયોથી અનુભવાય છે, જન્મ, મૃત્યુ, બદલાવ, અનેકતા. પણ સાથે ચેતવણી આપે છે કે આ માત્ર માણસોના મંતવ્યો છે, શબ્દોની ભ્રામક ગોઠવણ છે, સાચું સત્ય નથી.
એટલે બે રસ્તા બતાવ્યા, એક સત્યનો જે તર્કથી મળે અને બીજો દેખાવનો જે ઇન્દ્રિયોથી મળે.
બરાબર. અને આ કવિતાનું મહત્વ એ છે કે પશ્ચિમી ફિલોસોફીમાં કદાચ પહેલીવાર નિષ્કર્ષણાત્મક તર્કનો, ડિડક્ટિવ રીઝનિંગ, આટલો પદ્ધતિસર ઉપયોગ જોવા મળે છે. એક સ્વયંસિદ્ધ સત્યથી શરૂ કરીને આખી વાસ્તવિકતાનું ચિત્ર દોરવાનો પ્રયાસ.
આવા વિચારોની પ્રતિક્રિયા તો આવી જ હશે ને?
જોરદાર. સૌથી મોટો ટકરાવ તો હેરાક્લિટસ સાથે. એક કે કશું બદલાતું નથી, બીજો કે કશું સ્થિર રહેતું નથી. આ ચર્ચાએ પ્લેટો જેવા ફિલોસોફરોને ખૂબ વિચારતા કર્યા.
કોઈએ એમના તર્કનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો?
હા, ચોક્કસ. એમના પછીના જે બહુમતીવાદીઓ આવ્યા, એમ્પેડોક્લીઝ, એનાક્સાગોરસ અને અણુવાદીઓ લ્યુસીપસ, ડેમોક્રેટસ, એમણે પાર્મેનાઇડ્સની એક વાત માની કે મૂળભૂત હોવું શાશ્વત હોવું જોઈએ.
પણ એમણે શું જુદો વિચાર આપ્યો?
એમણે કહ્યું કે આ હોવું એક નથી પણ અનેક છે. કાં તો ચાર મૂળ તત્વો છે, એમ્પેડોક્લીસ, અથવા અસંખ્ય અદૃશ્ય અણુઓ, ડેમોક્રેટસ. આ મૂળ કણો પોતે શાશ્વત છે પણ એમની ગોઠવણ બદલાય છે, એટલે આપણને પરિવર્તન દેખાય છે. એમણે પાર્મેનાઇડ્સના પડકારનો જવાબ આપવાનો આ રીતે પ્રયાસ કર્યો.
અને એરિસ્ટોટલ, એમને શું લાગ્યું?
એરિસ્ટોટલ પાર્મેનાઇડ્સની તાર્કિક શક્તિના વખાણ કરતા પણ એમના નિષ્કર્ષને અવ્યવહારુ માનતા. કહેતા કે ભાઈ, દુનિયામાં પરિવર્તન તો દેખાય જ છે, એને નકારી કેમ શકાય? એટલે પરિવર્તનને સમજાવવા માટે જ એરિસ્ટોટલે પેલા સંભાવના, પોટેન્શિયાલિટી અને વાસ્તવિકતા, એક્ચ્યુઆલિટીના ખ્યાલો વિકસાવ્યા.
આજે પણ એમના વિચારો પર ચર્ચા ચાલે છે?
હા, બિલકુલ. મુખ્યત્વે અર્થઘટન પર, કે શું તેઓ ખરેખર ભૌતિક જગતને નકારતા હતા કે ખાલી આપણી સમજણ પર સવાલ ઉઠાવતા હતા. અને પેલી નથીવાળી વાત, જો નથી વિશે વિચારી જ ન શકાય તો આપણે આ ખુરશી ટેબલ નથી એમ કઈ રીતે કહી શકીએ? આ બધા પ્રશ્નો આજે ચર્ચાય છે.
ખરેખર ઊંડા પ્રશ્નો છે. આટલા વિવાદ છતાં એમનો વારસો શું ગણાય?
પ્રચંડ વારસો છે. એમણે તર્કવાદ, રેશનલિઝમનો પાયો નાખ્યો કે સાચું જ્ઞાન તર્કથી મળે, ઇન્દ્રિયોથી નહીં. આ પશ્ચિમી ફિલોસોફીનો એક મુખ્ય પ્રવાહ બન્યો.
પ્લેટો પર એમનો ખાસ પ્રભાવ રહ્યો ને?
ખૂબ જ. પ્લેટોની જે ફોર્મ્સની થિયરી છે ને, કે ખરી વાસ્તવિકતા તો શાશ્વત, અપરિવર્તનશીલ આઈડિયાઝ કે ફોર્મ્સની છે અને આ દુનિયા તો ખાલી પડછાયો છે,
હા,
એ સિદ્ધાંત પાર્મેનાઇડ્સે ઊભા કરેલા પડકારનો સીધો જવાબ ગણી શકાય. પાર્મેનાઇડ્સની પેલી એક શાશ્વત અચળ વાસ્તવિકતાના વિચારને પ્લેટોએ પોતાની રીતે વિકસાવ્યો.
અને પ્લેટો સિવાય
એરિસ્ટોટલે ટીકા કરી પણ મહત્વ સ્વીકાર્યું. શિષ્યો ઝેનો અને મેલિસેસે એમના વિચારોને આગળ વધાર્યા. મધ્યયુગમાં થોમસ એક્વિનાસ જેવા વિચારકોએ ઈશ્વરના સ્વરૂપને સમજવા એમના હોવાના ખ્યાલનો ઉપયોગ કર્યો.
અને આધુનિક સમયમાં
ડેકાર્ટ, સ્પિનોઝા, જેમણે એક જ સબસ્ટન્સની વાત કરી, હેગેલ, આ બધા મોટા ફિલોસોફરોએ પાર્મેનાઇડ્સે ઉઠાવેલા મૂળભૂત સવાલો પર કામ કર્યું છે. વાસ્તવિકતા શું છે? તર્ક અને અનુભવનો સંબંધ શું?
એટલે આજે પણ એમનું મહત્વ છે?
ચોક્કસ. ફિલોસોફીના અભ્યાસક્રમમાં તો છે જ, પણ એમણે તાર્કિક દલીલ માટે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા એ આજે પણ મહત્વના છે. અને નવાઈ લાગે પણ આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પણ, જેમ કે બ્લોક યુનિવર્સ જેવી થિયરીઓ,
હા, જેમાં સમય સ્થિર મનાય છે,
બરાબર, એમાં ક્યાંક ને ક્યાંક પાર્મેનાઇડ્સના શાશ્વત અચળ વાસ્તવિકતાના વિચારનો પડઘો સંભળાય છે.
એમના કોઈ ખોટ્સ છે જે યાદ રાખવા જેવા હોય?
હા, અમુક વાક્યો એમના વિચારનો સાર આપે છે. એક તો પેલું, કારણ કે વિચારવું અને હોવું એ એક જ વસ્તુ છે.
ફોર થિંકિંગ એન્ડ બીંગ આર ધ સેમ થિંગ.
આનો અર્થ શું? એક અર્થ એવો કે જે તાર્કિક રીતે વિચારી શકાય તે જ હોઈ શકે, જે અતાર્કિક છે એનું અસ્તિત્વ જ ન હોઈ શકે. વિચાર અને વાસ્તવિકતાનો ગાઢ સંબંધ.
બીજું,
પેલો એમનો પાયાનો સિદ્ધાંત, જે છે તે છે અને જે નથી તે નથી. અને ત્રીજું, દેવીનું વાક્ય, કારણ કે જે નથી તેને તમે જાણી શકતા નથી, તે અશક્ય છે, ન તો તમે તેને બોલી શકો છો. આ નથીને જ્ઞાન અને ભાષાની બહાર મૂકી દે છે.
એકાર્તા કરી દે એવા વાક્યો, એમના વિશે કોઈ રસપ્રદ ઓછી જાણીતી વાત?
એક તો એ જ કે એમણે ફિલોસોફી કવિતામાં લખી, જાણે ફિલોસોફિકલ ખોજ કોઈ વીર ગાથા હોય. બીજું, એમની કવિતામાં જે દેવી માર્ગદર્શન આપે છે એ પરંપરાગત ગ્રીક દેવી દેવતાઓ જેવી નથી. એનું કામ ફક્ત તાર્કિક સત્ય કહેવાનું છે, એ પણ ક્રાંતિકારી કહેવાય.
તો આખી ચર્ચાના અંતે પાર્મેનાઇડ્સનું મહત્વ શું આખીશું? મુખ્ય સંદેશ શું હતો?
પાર્મેનાઇડ્સ પશ્ચિમી વિચારના ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ હતા. એમણે ફિલોસોફીને તર્ક અને તત્વમીમાંસાના પાયા પર મૂકી. એમનો મુખ્ય સંદેશ એ હતો કે આપણી ઇન્દ્રિયો ભ્રામક હોઈ શકે, સાચી વાસ્તવિકતા શુદ્ધ તર્કથી જ સમજાય.
અને એ વાસ્તવિકતા કેવી છે?
એમના તર્ક મુજબ એક શાશ્વત, અવિભાજ્ય અને અપરિવર્તનશીલ. ભલે આપણે એમના નિષ્કર્ષ સાથે આજે સહમત ન થઈએ, પણ એમણે જે રીતે સવાલ પૂછ્યા અને તર્કનો ઉપયોગ કર્યો, એણે ફિલોસોફીની દિશા બદલી નાખી.
અને સાંભળનારાઓ માટે કોઈ અંતિમ વિચાર?
જરૂર. પારમેનાઇડ્સ આપણને પૂછવા પ્રેરે છે, શું આપણો તર્ક આપણને એવી વાસ્તવિકતા સુધી લઈ જઈ શકે જે આપણા રોજિંદા અનુભવથી સાવ જુદી હોય? અને જો હા, તો પછી અનુભવ અને તર્ક વચ્ચેના આ દેખીતા વિરોધનો મેળ કઈ રીતે બેસાડવો? કોના પર ભરોસો કરવો, આંખો પર કે મગજ પર? આ સવાલ આજે પણ એટલો જ વેધક છે.
ખૂબ સરસ. આ ખરેખર એક ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા રહી. આભાર.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં.